તારીખ 21 સપ્ટેમ્બર 2005, સારંગપુર. શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલા આશીર્વાદ.
સંતોએ ગાયું કે ડંકા વાગ્યા સ્વામીજી શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના ડંકા એ બધે વાગી ગયા. એમને એ જે જ્ઞાન અક્ષર ને પુરુષોત્તમનું એ પોતે બરાબર દ્રઢ કર્યું એટલે એમના મનમાં એમ સ્વપ્ન આવ્યું અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરાયું એવું નથી. યુગાન્ડાના ઈડી અમીને એક સ્વપ્ન આવ્યું કે આ બધા એશિયનોને અને ભારતીને કાઢો બહાર, એવું એક સ્વપ્ન આવ્યું એને. તે યુગાન્ડામાંથી બધા વેપારીઓને કાઢ્યા, તે એશિયનો હતા અને ભારતીય હતા બધાને, એટલે મારી કૂટીને બધાને બહાર કાઢી મૂક્યા. અત્યારે દેશ છે એટલો બધો સમૃદ્ધ દેશ હતો, ત્યાં આગળ લોકો વાત કરે છે કે એના ખિસીમની અંદર ખેતરની અંદર સૂકું લાકડું વાવો ને તો બીજે દાડે ફૂટીને તૈયાર થાય, એટલું બધું સમૃદ્ધ, એટલો બધો એનો પાક થાય અને બહુ જમીન ખાતર પાણી કરવું ના પડે એનો પાક થાય. એટલે એને સ્વપ્ન આવ્યું કે આ બધા જોઈએ નહીં કે આપણા દેશની અંદર આપણે જ કરીએ, પણ એ તો ગયો દેશને ભિખારી કરતો ગયો. એનું સ્વપ્ન એ સ્વપ્ન સાચું નહોતું પણ લોકોને ભિખારી કરવાનું હતું, જેના થકી દેશ ઊંચો આવ્યો. આપણા ભારતીય લોકો ગયા, બહારના લોકો ગયા, યુરોપિયનો ગયા, ત્યારે તો એનો દેશ ઊંચો આવ્યો બધી રીતે આ વેપાર ઉદ્યોગની અંદર. પણ એ માણસને કેવી કુબુદ્ધિ જ આવી, સપનું એનું ખોટું હતું તો દેશ પાયમાલ થઈ ગયો છે. એટલે શાસ્ત્રી મહારાજને એવું સપનું નહોતું, એમને પોતે સાક્ષાત્કાર નિશ્ચય કરીને વાત કરી છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. એ એમને પોતે ભણેલા હતા, વિદ્વાન હતા, પંડિત હતા, અને ભગતજી સકે જ્યારે આ બધી વાત એમને જાણી સમજ્યા કે અક્ષર ગુણાતીતાન સ્વામી મહારાજ પુરુષોત્તમ છે, એટલે એ વાત સમજ્યા પછી પણ સંપ્રદાયના જે મોટા મોટા સદગુરુ સંતો હતા એમના થકી પણ એમને પૂછી અને વાત કરી, અને આચાર્ય મોટા હતા એને પણ પૂછ્યું, રઘુજી મહારાજ એવા અને એમના આધાર વિહલાલજી મહારાજ તો એમને દીક્ષા આપી હતી, એ વિહલાલજી મહારાજે પણ કહ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન મને. એ વિહલાલજી માને વર્તમાન આપનાર ગુણાતીતાન સ્વામી હતા અને મૂળ અક્ષરનો અવતાર છે. આદિ આચાર્ય રઘુજી મહારાજ એને કહ્યું આદિ અક્ષર આપ કહાવે, ગુણાતીતાનનો મહિમા ગાતા કે મૂળ અક્ષર મૂર્તિ આદિ અક્ષર એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી શ્રીજી મહારાજ પુરુષોત્તમ છે. એમ મોટા સદગુરુ હતા, એમના થકી પણ વાત સાંભળી અને પોતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો, એમાં પણ એમને લાગ્યું કે નહીં અક્ષરને પુરુષોત્તમ, ગીતામાં પણ અક્ષરયોગને પુરુષોત્તમ યોગ છે, આઠમો અક્ષરયોગને પંદરમો પુરુષોત્તમ યોગ, એટલે એ રીતે પણ વાત પ્રાપ્ત કરી. અને સાથે સાથે એવા મોટા મોટા હરિભક્તો હતા એમનો પણ અનુભવ મળ્યો અને એમને પણ એ વાત કરીને સિદ્ધ કરી કે નહીં આ વાત સાચી છે, જેને સાક્ષાત્કાર કહી રહ્યો સાક્ષાત્કાર થયો કે આ વાત નક્કી છે, પછી એમને ઝંપલાવ્યું છે અને વાત બહાર પાડી છે કે ભાઈ આ છે સાચી નિષ્ઠા છે એ છે. અને એ પ્રમાણે પછી વાત તો કરતા હતા પણ મોટો જે સમાજ હતો એને આ વાત એકદમ બેસે એવી નહોતી, એટલે પછી ખૂને ખૂચરે વાતો કરવી પડે, કારણ ઉપાધિ થાય એટલે 5 જણા બેસીને 10 જણા બેસીને, પણ એ ખૂનિયું જ્ઞાન નહોતું કે એવું ખોટું સ્વપ્ન નહોતું, સાચી વાત હતી અને સાચું થયું ત્યારે આ ડંકા વાગ્યા. અમને ગાયું ને આલમમાં એટલે આખી દુનિયામાં એ ડંકા વાગ્યા છે. છોડો સ્વામી પોતે પણ કહેતા શાસ્ત્રી મહારાજ કે સાચે દેવડે ઘંટ વાગે, સાચું દેવડ એટલે જેમાં ભગવાન બિરાજમાન હોય, મંદિર તો કર્યું હોય પણ જો ભગવાન ના બેઠા હોય તો ખંડેર કહેવાય, જેમાં ભગવાન બેઠા હોય તો આરતી થાય, દીવા થાય, પૂજા થાય, થાળ થાય, આવા સમયા થાય, ઉત્સવ થાય, એ બધું આવેલા જાગતું મંદિર કહેવાય. પરિવાર જો ભગવાન જ ના બેઠા હોય છે, મૂળ વસ્તુ ભગવાન છે, ભગવાનને લઈને આ બધી જાહો ચલાવી છે, ભગવાનને લઈને આ બધું સચેતન આખું બ્રહ્માંડ છે, આ દુનિયા છે અને અનંત બ્રહ્માંડ છે, ભગવાનનું અંદરથી નીકળી જાય તો બધું સચેતન વૃત થઈ જાય, આખી બધી દુનિયા ગંધાઈ જાય, એમાં મળદા મળદા થઈ જાય, પણ એ ભગવાન છે એના લઈને આપણે આ બધું ચાલે છે, બોલીએ ચાલીએ હરીએ ફરીએ વેપાર ધંધો દેશ પ્રદેશ જઈએ છીએ, પણ એ ભગવાનનું તત્વ અહીંથી ચાલી ગયું તો ડેડ બોડી એટલે એને સ્મશાન થયા. એટલે કહેવાનું શું છે કે ભગવાન એ છે અને એમને ભગવાનને રાખ્યા તો આ બધી વસ્તુ સાચી થઈ જાય. એટલે દરેક માણસને એ જ કહે કે ભાઈ ભગવાનને આગળ રાખો અને તમારું કામ કરો, વ્યવહારનું સંસારનું ગમે તે, તો ભગવાન આપણી સાથે રહેશે અને આપણું કાર્ય કરશે. તો એ શાસ્ત્રીજી મહારાજે એ માટે આપણને વાત કરી અને એ વાત એમને સમજાવી છે. એટલે સાચે દેવળે એમનું જ્ઞાન એ સાચું હતું કે મહારાજને સ્વામી પણ એક સાચી વસ્તુ હતી અને એ પોતે પણ એક દ્રઢ હતા કે આપણે આ જ્ઞાન પ્રવૃત્ત આવું છે તો સાચી વાત હોય તે બહાર આવે, જૂઠું ગમે એટલું ચલાવીએ તો એક દાડો જૂઠું જ થવાનું છે, જૂઠું છે જૂઠું જ થવાનું ગમે એટલું તમે કરો, અને જૂઠાને સાચું કરવા માટે બધા હો જાતના પ્રયત્ન કરવા પડે પણ તોય જૂઠું રહે. કારણ કે એકડા વગરનું મીડું કરો, એક બે ત્રણ ચાર હો 200 કરો તો 0 0 0 એમાં સરવાળો મળે નહીં, એના પર ગમે એટલા મીડા તમે ચલાવે એકડા વગરના તો બધા શૂન્ય છે, 0 જ રહે. એમ ભગવાન લીધા સિવાય કે સાચી વાત સમજા લીધા તો એ 0 0 જ આવે, એ જૂઠું એ જૂઠું જ બને છે, સાચું એ સાચું રહે છે. એટલે આપણે કહીએ છીએ ને સત્યમ એવ જાય તે કહીએ છીએ કે સાચું છે અંતર બહાર આવે છે. એટલે કોઈ પણ વાત મોડું થાય વહેલું થાય વિઘ્નો તો આવે એની અંદર, સાચી વાત છે એમાં પણ વિઘ્નો તો હોય છે, એ સંસ્થાની બાબતો હોય ધંધાકીય બાબતો હોય પછી જે હોય એમાં કલ્યાણની વાત હોય સંતોની વાતનો હોય ભગવાનની વાતનો હોય, તો બધા રામને ખોટા કહેતા હતા, કૃષ્ણને ખોટા કહેતા હતા અને બધા શાસ્ત્રોને પણ ખોટા, વેદ ખોટા, બધા ખોટા કહેનારા છે, પણ એ ખોટા થયા નથી. જે સાચી વાત છે આજે વેદોને માન્ય છે, આ ગીતાને પણ માન્ય છે, માનીએ છીએ, ભાગવત ગીતા રામાયણ મહાભારત બધા ગ્રંથો માનીએ છીએ, કારણ કે એમાં વાત લખી સાચી છે, ઋષિ મુનિઓએ સાક્ષાત્કાર કરીને લખી છે, એ વાત લખવા માટે વ્યાસ જેવો અવતાર થયો, એટલે એને ખોટું કરવા જઈએ તો થાય એવું નથી, સત્ય વાત બહાર આવી છે. એમ કોઈ પણ વાતને જો આપણે સાચી હોય તો એ વિઘન આવે, મેં કહ્યું એમ એનો વિરોધ કરનારા હોય એને માટે એનો બધી જાતની ગમે તેટલી ખટપટ થતી હોય તો એ જાણ નહીં, કૌંસને શિશુપાળ દંતવક્ર બીજા ને ત્રીજા ને બધા ઘર્ષણનો વિરોધ બહુ જ કર્યો, મને એમને બહુ જ લડવું પડ્યું, જન્મ્યા તે અંત સુધી એમને યુદ્ધો જ ચાલ્યા છે કૃષ્ણ પરમાત્માના જીવનમાં, પણ કૃષ્ણ સાચા હતા, એમનું જ્ઞાન સાચું હતું તો ભજન લાખો કરે છે, રામ પણ સાચા હતા, રાવણ હામો મોટો યોદ્ધો હતો, બુદ્ધિશાળી હતો, બનેલો હતો, બ્રાહ્મણ હતો, બધાએ બનેલો ગણેલો, અને લંકા જેવી નગરી સોનાની અને એના યોદ્ધાઓ પણ જબરજસ્ત હતા, અને ત્રિલોકીનો રાજા સ્વર્ગ મૃત્યુને પાતાળ એમાં એનું સત્તા ચાલે, આપણી તો ભારતમાં સત્તા ચલાવતા હજુ ફાવતું નથી ને આવડતું નથી કયા જે કહેવાય, પણ એમાં કહું છું કે એ એટલો મોટો હતો અને બધે પાછો વ્યવસ્થિત ચલાવતો, એવું ને કે ગટપટ ચાલતી હતી, આજની ઘોડે આપણે બધું હોય પણ કોઈ આમતા ને કોઈ આમતા ને કોઈ આમતા ને, એવું નહોતું, એક જ ચક્રી રાજા એ બોલ્યો એટલે બસ વેદ વાક્ય એમાં કંઈ ના થાય, એવો બાહોશ માણસ હતો, બુદ્ધિવાળો હતો, પણ એ ભગવાન રામને ઓળખવામાં ઠાપ ખાઈ, આ ભગવાન છે ના ઓળખી કહ્યું હું ભગવાન છું, રાવણ મારું ભજન થાય રામનું ના થાય, તો એ પણ ગયો ભગવાન રામનું ભજન થાય, રાવણનું ભજન નથી થતું, રામ રામ રાવણ રાવણ, કોઈ રામણ રાવણનું નામે નથી પાડતા, કારણ કે એક વસ્તુ જુદી છે કે જેને ભગવાનને ઓળખે એની જ મહત્તા છે, જેને ભગવાનને ઓળખીને ભજન કર્યું એની મહત્તા છે, આ જ્ઞાન જેને પચ્યું છે એ જ મહત્તા છે, એ વગરનું બધું ગમે એટલું કરીએ તો આપણી મહત્તા નથી, એવા મોટા અક્કલ બનતા રાજકરણતા મુવા મહારથી કે અક્કલ અક્કલવાળા છે, આ બધા મેં કયા કૌશન શિશુપાળ ના દે, બહુ અક્કલવાળા હતા અને દયા હતા, પણ બધા રાજમુખીને ગયા અને ગયા એટલે ગયા, પણ આજે ભગવાન કૃષ્ણ રામને મોટે થઈ ગયા, એમ શ્રીજી મહારાજના વખતમાં વિરોધ થયો છે, એમને માટે પણ કહ્યું કાં તો બાબરો ભૂત સાજો છે, આ તો લોકોને છેતરે છે, આ તો ઘમંડી છે અને લોકોને અવરે માર્ગે ચલાવે છે એમ કરીને વિરોધ કર્યો હતો. પણ એ બધા બેસી ગયા અને ભગવાન શ્રીજી મહારાજનું આજે કરોડો માણસ ભજન કરે છે એમ શાસ્ત્રી મહારાજના જ્ઞાન જ્યારે સમજ્યા અને વાત કરવા લાગ્યા તો બહુ વિરોધ થયો. અંદર સંપ્રદાયમાંથી જ થયો છે, વાલા તો કરે એ વાત બરાબર છે, પણ છતાંય શાસ્ત્રી મહારાજનું જ્ઞાન સાચું હતું, એમની વાત સાચી હતી, તો આજે લાખો માણસોને માન્ય થઈ ગયું, દરેકને સમજાયું કે આ વાત સાચી છે. અને એવી એમની સાધુતા, શાસ્ત્રી મહારાજ યોગીજી માની સાધુતા હતી, તો તમને એમને જોઈને દર્શનથી તમને શાંતિ થાય. નિર્મણી, કોઈ આછળ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં, દગા નહીં, મારું નહીં, તારું નહીં, કંઈ નહીં. દરેકને કે ભગવાન સૌનું ભલું કરો, દરેકને આશીર્વાદ આપે, ગમે તે નાતનો જાતનો, ગમે તે ધર્મનો, દેશનો, વેશનો હોય, ગરીબ કે તવંગર, બધાને આશીર્વાદ આપે, જાઓ આશીર્વાદ, તમારું ભગવાન ભલું કરે. આવા જે સંત, સાક્ષાત ગુણાતીત સંત કહેવાય, એમની એક જ ભાવના હતી. તો લોકોના માટે પોતે કહ્યું, શ્રીજી મહારાજ એમ કહ્યું, સર્વજીવ હિતાવ શિક્ષાપતિ, કે બધાનું જ સારું થાય, જીવ પ્રાણી માત્રનું, કીડી મકોડી વિજાતીજા નાના મોટો જીવ, મનુષ્ય પશુ પંખી બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય, એટલા માટે મેં શિક્ષાપતિ લખી. એમ શ્રીજી મહારાજે શિક્ષાપતિ લખ્યું, એમને કોઈની વસ્તુને માટે એ નથી કર્યું, બધા આનું સારું થાય ને આનું ખોટું થાય ને મારું સારું થાય, બધાનું સારું થાય, કોઈ ભેદભાવ નથી જેની અંદર, ગરીબ તવંગના ભેદ નથી, નાત જાતના ભેદ નથી, મારું તારું નથી, એવા પુરુષો આ જગતનું કલ્યાણ કર્યું છે. તો શ્રીજી મહારાજે પણ આ પ્રમાણે દરેક નાના મોટા જીવોનું કલ્યાણ કર્યું છે. આસુરીને દૈવી બનાવી દીધા, જે લૂંટ કરતા, ચોરી કરતા, લોકોને મારી નાખતા હતા, અનર્થ કરતા હતા, એવો આખો કાઠિયાવાડ ભરેલો હતો ને ગુજરાતમાં હતો, અંધકાર હતો, એમાં આવીને સ્વામિનારાયણ પ્રકાશ કર્યો, અને એ પ્રકાશ કર્યો તો આજે આખે દુનિયાની એ વાત સત્ય થઈ છે. એમ શાસ્ત્રી મહારાજને પણ જ્યારે આવી વાત સમજાઈ છે તો એમને ગામે ગામ ફરવું પડ્યું, રખડવું પડ્યું, અપમાન થાય, ગામમાં કોઈ પેસવા ના દે, અને બધો વિરોધ વિરોધ વિરોધ, પાંચ જ સાધુ અને પાંચ સાધુથી કામ લેવાનું, પાંચ સાધુ અને મુઠ્ઠી પર હરિભક્તો, એનાથી આ બધો ચાલે, તે ઘડીએ આવા પાંચ હરિભક્તોને એમાંથી આ મંદિર ઊભા કરવા, આવો સત્સંગનો ફેલાવો કરવો, એ ગમે એટલો માણસ થતો હારી જાય કે આપણાથી થઈ શકશે નહીં, જ્ઞાન થવું હશે થશે, નકર કંઈ નહીં એમ કરીને મન પાછું પડી જાય. પણ શાસ્ત્રી મહારાજ એટલા મક્કમ હતા કે કોઈ ના માને તો પણ આપણે મહારાજની વાત તો કરવી, એક દાડો એને સમજાશે, સાચી વાત છે એ એક દાડો સમજાય. તો એમને એ રીતે કરીને ગામો ગામ વિચર્યા અને એમને મંદિર, આ મંદિર કર્યું. ત્યારે એટલે આપણે કદાચ કહીએ છીએ કે જ્યારે પૈસા નથી માણસ નથી, હવે એ ગામડે ફરે અને કોઈ રૂપિયો બે રૂપિયા ચાર આઠ આના ભેટ મૂકે, એમાંથી આ મંદિરો થયા. ભીક જોગી મહારાજ ભિક્ષા માગતા હતા જોડી આજુબાજુના ગામમાં, તે જાનનો લોટ આવે, બાજરીનો લોટ આવે અને એવી રીતનું આવે, એમાં આવે તારે અહીંયા કારખાનાને ચાલે ઘરે માણસને રોટલા ખાવાના છે, અને એના ઉપર તાવડી ચાલતી હતી ને જોગી મહારાજ કહેતા. તો આ મંદિરો તેગડે કરવો આવો મોટો વિચાર જ ના હોય, કારણ કે માણસને પૈસા હોય અને બધી પોતાની શક્તિ હોય, સત્તા હોય ને, તો આટલું મોટું મંદિર કરવા બહુ વિચાર થાય, અને કેટલા વર્ષો જાય ત્યારે થાય, આવો મોટો મોટો થયો છે, તાજમહલ થયો છે, કેટલા વર્ષો થયા, કેટલા વર્ષો એ મોટી, અમારે તો રાજા હતા, પૈસા હતા, સત્તા હતા કરતા, પણ જેને પૈસો નથી, માણસ નથી, પાના મળે નહીં, પથ્થર પથ્થર લેવા હોય તો દીક થાય. ત્યારે કહેવાનું શું કે એ વખતે આ હિંમત કરી છે, એક ને એમની વાત સાચી હતી, એમની સાથે ભગવાન હતા, તો આ કામ આપણે બધું એમને કર્યું છે અને એ રીતે કામ કર્યું છે. તો એવી એમને પોતાના સંકલ્પો એને ભગવાન સાથે રાખ્યા હતા, તો આ કામ થયું છે અને આપણે જાણીએ છીએ. તો આ પ્રમાણે શાસ્ત્રી મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ પોતાની માન મોટપ કીર્તિ માટે નથી, કે મને કીર્તિ મળે, મેં આવું કામ કર્યું છે, મારું માન વધે, એમને ભગવાન થવાની ઈચ્છા નથી. લોકો તો તરકે ભગવાન તો ભગવાન તો માને કરીને કરે છે, પોતાના લોકોને વધારે પ્રતિષ્ઠા વધે એટલા માટે કરે, એવી કંઈ જ નથી. સાધુતા જતી કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે તો કોઈનું ખરાબ ઈચ્છું પણ નથી, અને સહન કરીને પોતે ગામડે ગામડે પગે ચાલીને પોટલો બાંધીને ફર્યા હતા. પણ એ વાત એમની સાચી છે, થઈ છે. એટલે કહેવાનું લોકોને તો થાય કે આ પોતાના લાભ માટે કરે, લાભ અમનો કશો જ નહોતો, એ આમ ભગવાન જોડી અને પોતાનું જે પૂજાને હતું એટલું જ. આ બધું કામ મંદિર કર્યું તો એ મંદિરમાં રહ્યા નથી, સામાન્ય પોતે ફરી ફરીને જ કામ કર્યું છે એવા પુરુષ હતા શાસ્ત્રી મહારાજ. અને એમને આ કાર્ય કર્યું છે એ આજે સર્વમાન્ય થઈ ગયું છે અને સર્વમાનસોના થયું છે. અને પછી એમને ગોંડલમાં ઉચ્ચાસન બંધ કર્યું, અહીં કર્યું, ગોંડલ કર્યું, અટલા દ્વારા કર્યું, પછી એમને ગઢડાનું મંદિર કરવું. કારણ કે ગઢડાની અંદર શ્રીજી મહારાજને ટેકરા પર મંદિર કરવું હતું, બહુ જ ઈચ્છા હતી. પણ બે દરબારો કાઠી દાદા ખાચર, એમના કાકા જીવા ખાચર, બેની હૈયારી જમીન હતી ટેકરા ઉપર, અત્યારે આપણે મંદિર કર્યું. એટલે મોટાભાઈ જીવા ખાચર છે એમને બહુ વખત મહારાજે કહ્યું હતું કે જમીન તમારી જન કરો, પણ જમીન લખી લેખ ન કર્યો. એટલે મહારાજને થયું કે હવે આ જગ્યા નહીં મળે, તે ફટાફટ અહીં આવ્યા. અહીં જીવા ખાચરા બેઠા છે અકાભાઈના વડવા, પાંચમી પેઢીએ. એ જીવા ખાચર બહુ ભક્ત હતા, મારે કંઈ આપો અને તમે મંદિર આ જગ્યા બધી લો. અહીં ઘોડો ફેર્યો અને મુહૂર્ત એ કર્યું મહારાજે. દાદા ખાચરને જીવા બહેનોને એવું થયું કે આપણે એના 30 વર્ષ રહ્યા અને આપણે મંદિર ના કરી શકાય, અને જીવા ખાચરને ત્યાં લઈને જશે, માટે આપણે મહારાજની પાસે જઈએ. પછી અહીં આવ્યા, ઉપવાસ કર્યા, પ્રાર્થના કરી, ખૂબ રુદન કર્યું. એટલે મહારાજ ત્યાં ગયા, પણ ટેકરા પર ના થયું. દાદા ખાચર કે અમારો ઘરબાર છે, અમારો દરબાર તમને આપી દઈએ, અમારો ગરાસ તમને આપી દઈએ, પણ મંદિર તો ત્યાં જ કરો. એટલી બધી એમની ભક્તિ હતી. એને આપણે કે ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંદર્ભે કરી રાખો, જે પત્રમાં લખ્યું છે. તો એમને દાદા ખાચરે પોતાનું ધન અને પોતાની જાગીરો જમીનો અને પછી પોતાના દરબાર જ્યાં પોતે રહેતા હતા એની અંદર ભગવાનને સંતને રાખ્યા અને મોટા ઉત્સવ બધા કર્યા છે. એટલે દાદા ખાતાનો પ્રેમ, એમની ભક્તિને લઈને મારા ત્યાં ગયા, પોતાના દરબારની અંદર પોતાના દરબારને આપ્યા અને એમાં મંદિર અત્યારે છે ગોપીનાથનું કર્યું. એટલે કહેવાનું શું છે કે એમ અહીંયા પણ મહારાજની ઈચ્છા હતી, અહીંયા પણ મંદિર થયું, ગઢડા ઉપર પણ થયું.